એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ કે આપણી આસપાસ સતત છે, પણ કદાચ આપણે એને પૂરતો સમજતા નથી. આપણે વાત કરીશું માઇકલ કીબલ બકલેન્ડના પુસ્તક ઇન્ફોર્મેશન ઇન સોસાયટી વિશે, એટલે કે માહિતી અને સમાજ.
હા બિલકુલ, આજનો યુગ તો કહેવાય જ છે માહિતી યુગ, નહીં? આપણે સતત ડેટા, સમાચાર, સોશિયલ મીડિયા, જાણે માહિતીના દરિયામાં જ છીએ. પણ આ માહિતી છે શું ખરેખર? શું ખાલી આંકડા અને તથ્યો, કે પછી કંઈક એનાથી વધુ ઊંડું? બકલેન્ડનું આ પુસ્તક છે ને, એ આપણને આ જ સવાલ પર વિચારવા મજબૂર કરે છે એમ કહી શકાય.
બરાબર કહ્યું. આપણે ઘણીવાર પેલી ટેકનોલોજીની સ્પીડ અને ચમકદમકથી અંજાઈ જઈએ છે, પણ માહિતીનો અસલી મતલબ શું, એ કઈ રીતે બને છે, કઈ રીતે ગોઠવાય છે, અને સૌથી અગત્યનું એ આપણા સમાજને, આપણા નિર્ણયોને, આપણી વિચારસરણીને કેવી રીતે આકાર આપે છે, આ સમજવું આજે બહુ જ જરૂરી બની ગયું છે. તો ચાલો આ એક રસપ્રદ વિચાર યાત્રા શરૂ કરીએ. જોઈએ કે બકલેન્ડ આપણને માહિતીના આ ગૂંચવણભર્યા જગતમાં કઈ દિશા ચીંધે છે. શરૂઆત લેખકથી કરીએ. માઇકલ કીબલ બકલેન્ડ કોણ છે? આ વિચારક શા માટે એમની વાત સાંભળવી જોઈએ?
જો, માઇકલ બકલેન્ડ કોઈ એમ જ સામાન્ય પ્રોફેસર નથી. હા, એ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાં સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશનના એમેરિટસ પ્રોફેસર છે. પણ એમની ખાસિયત એ છે કે એમણે લાઇબ્રેરી સાયન્સ અને ઇન્ફોર્મેશન સાયન્સમાં થિયરી અને પ્રેક્ટિસ, મતલબ સિદ્ધાંત અને વ્યવહાર, બંનેમાં બહુ ઊંડું કામ કર્યું છે. એ પોતે ઇંગ્લેન્ડના છે અને એક સમયે યુનિવર્સિટી લાઇબ્રેરીના ડીન પણ રહી ચૂક્યા છે.
ઓહ, એટલે માત્ર થિયરી નહીં પણ પ્રેક્ટિકલ અનુભવ પણ ખરો. માહિતી ખરેખર કઈ રીતે કામ કરે છે એનો અનુભવ, આ તો એમના વિચારોને ઘણો અલગ બનાવતો હશે ને?
ચોક્કસપણે, આ જ તો એમની ખાસિયત છે. પહેલું તો એમની પાસે ઐતિહાસિક દ્રષ્ટિ છે. એ ખાલી આજની ડિજિટલ દુનિયાની વાત નથી કરતા, એ તો છેક પ્રાચીન મેસોપોટેમિયાની માટીની તકતીઓથી લઈને એલેક્ઝાન્ડ્રિયામાં પુસ્તકાલય અને આજનું ગૂગલ, આખી સફર જુએ છે. માહિતી કઈ રીતે સચવાતી આવી, ગોઠવાતી આવી, આનાથી ફાયદો શું? તો કે એ મૂળભૂત સિદ્ધાંતો અને પડકારો પકડી પાડે છે, જે ટેકનોલોજી ભલે બદલાય પણ એ મુદ્દાઓ તો એના એ જ રહે છે.
એટલે ટેકનોલોજીના ચશ્મા ઉતારીને મૂળ પ્રશ્નો જોવાની વાત.
બરાબર. બીજું, એમની વૈચારિક સ્પષ્ટતા. માહિતી, દસ્તાવેજ જેવા શબ્દો આપણે કેટલી સહેલાઈથી વાપરીએ છીએ, પણ બકલેન્ડ બતાવે છે કે આ શબ્દો કેટલા સંદિગ્ધ છે, કેટલા બધા અર્થો છે એના. એ આ ખ્યાલોનું બહુ ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરે છે.
હા, એ વાત સાચી.
ત્રીજું, એમનો વ્યવહારુ અનુભવ. પોતે લાઇબ્રેરી ચલાવી છે એટલે એ જાણે છે કે અમૂર્ત સિદ્ધાંતો જમીન પર કેવી રીતે કામ કરે છે, એ બંનેને જોડી શકે છે. અને ચોથું, એમની આંતરશાખાકીય પકડ. લાઇબ્રેરી સાયન્સ, આઈટી, સોશિયલ થિયરી, આ બધાને ભેગા કરીને માહિતીનું એક સમગ્ર ચિત્ર રજૂ કરે છે. આ બધું મળીને એમના વિચારોને ખૂબ જ આધારભૂત અને પ્રાસંગિક બનાવે છે, આજ માટે પણ.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? કયો મોટો વિચાર એ આપણી સામે મૂકે છે?
પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આપણે જેને સાદી રીતે માહિતી કહી દઈએ છીએ ને, એ ખરેખર તો ત્રણ જુદી જુદી પણ એકબીજા સાથે જોડાયેલી વસ્તુઓ છે. અને જ્યાં સુધી આપણે આ ભેદ નહીં સમજી શકીએ ત્યાં સુધી આ માહિતી સમાજને, કે પછી ટેકનોલોજી શું ભાગ ભજવે છે, એને સાથી રીતે સમજી શકીશું નહીં.
ઓકે, અને એ ત્રણ વસ્તુઓ કઈ, જરા વિસ્તારથી સમજાવશો?
હા, ચોક્કસ. બકલેન્ડ કહે છે કે માહિતીને ત્રણ રીતે જોવી જોઈએ. પહેલું, માહિતી જ્ઞાન તરીકે, ઇન્ફોર્મેશન એઝ નોલેજ. આ એ છે જે આપણે જાણીએ છીએ, આપણા મગજમાં રહેલી સમજ, માન્યતાઓ, વિચારો, આ અમૂર્ત છે, વ્યક્તિગત છે.
બરાબર.
બીજું, માહિતી પ્રક્રિયા તરીકે, ઇન્ફોર્મેશન એઝ પ્રોસેસ. આ છે માહિતગાર થવાની ક્રિયા. જ્યારે આપણે કંઈક શીખીએ, સમજીએ, કોઈ આપણને કંઈક કહે, એ આખી પ્રોસેસ. અને ત્રીજું, માહિતી વસ્તુ તરીકે, ઇન્ફોર્મેશન એઝ થિંગ, આ માહિતીનું મૂર્ત સ્વરૂપ છે. એટલે કે પુસ્તકો, લેખો, ડેટા, ફોટા, વેબસાઇટ, ઇમેઇલ, કોઈ પણ એવી વસ્તુ જે માહિતી કે પુરાવા તરીકે કામ આપે.
ઓહો, રસપ્રદ. એટલે જ્યારે આપણે ખાલી માહિતી શબ્દ વાપરીએ ત્યારે આપણે ખરેખર આ ત્રણમાંથી કોઈ એક અથવા વધુ અર્થમાં વાત કરતા હોઈએ છીએ, અને કદાચ આપણને એનો ખ્યાલ પણ ના હોય.
બિલકુલ. અને બકલેન્ડનો મુખ્ય મુદ્દો શું છે? એ કહે છે કે આપણી જે માહિતી પ્રણાલીઓ છે, જેમ કે લાઇબ્રેરી, ડેટાબેઝ, ઇન્ટરનેટ, એ ખરેખર તો ફક્ત આ ત્રીડા પ્રકારની માહિતી, એટલે કે માહિતી વસ્તુ જ સંભાળી શકે છે. એ આ વસ્તુઓને ભેગી કરી શકે, ગોઠવી શકે, શોધવામાં મદદ કરી શકે.
હા,
પણ પેલું જ્ઞાન એ તો આપણા મનમાં છે, અને પ્રક્રિયા એ તો શીખવાની ક્રિયા છે. એટલે આ સિસ્ટમ્સનો હેતુ શું? તો કે એ વસ્તુઓ દ્વારા પ્રક્રિયાને સહેલી બનાવે અને છેવટે જ્ઞાન સુધી પહોંચવામાં મદદ કરે.
તો પુસ્તકનો હેતુ ખાલી વ્યાખ્યાઓ આપવાનો નથી, પણ આપણને માહિતી વિશે વધુ ઊંડાણથી અને કદાચ વધુ સવાલ પૂછીને વિચારતા શીખવવાનો છે.
એકદમ સાચું. પુસ્તક આપણને અમુક વૈચારિક સાધનો આપે છે, જેથી આપણે ટેકનોલોજીની પેલી ચમકતી સપાટીથી નીચે ઉતરીને જોઈ શકીએ કે માહિતી ખરેખર સમાજ, સત્તા અને સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાયેલી છે. એમાં દસ્તાવેજ કોને કહેવાય અને એની વ્યાખ્યા કેટલી મોટી છે, પછી પેલી માહિતગાર થવાની માનસિક પ્રક્રિયા, માહિતી સિસ્ટમ્સ, લાઇબ્રેરીથી ગૂગલ સુધી કઈ રીતે કામ કરે છે, એમાં કેવા પક્ષપાત હોઈ શકે, માહિતીનું અર્થશાસ્ત્ર અને માહિતી નીતિ, જેમ કે પ્રાઇવસી, સેન્સરશિપ, આવા ઘણા મુદ્દાઓની ટૂંકી પણ સચોટ ચર્ચા છે.
ચાલો હવે બકલેન્ડના અમુક મુખ્ય વિચારોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. તમે પેલી ત્રણ પ્રકારની માહિતીની વાત કરી, જ્ઞાન, પ્રક્રિયા અને વસ્તુ. એમની વચ્ચેનો સંબંધ કેવો છે? શું એ સાવ અલગ અલગ છે?
ના ના, બિલકુલ નહીં. એ તો સતત એકબીજા સાથે, એમ કે, જોડાયેલા છે, ક્રિયા પ્રતિક્રિયા કરે છે. વિચારો, તમે કોઈ પુસ્તક વાંચો છો,
બરાબર?
તો એ પુસ્તક શું છે? એ માહિતી વસ્તુ છે.
હા,
હવે તમે જે વાંચો છો, સમજો છો, એ માહિતી પ્રક્રિયા ચાલી રહી છે. અને એનાથી તમારા મનમાં જે નવી સમજ આવી, નવું જ્ઞાન ઉમેરાયું, એ માહિતી જ્ઞાનમાં ફેરફાર થયો. એટલે વસ્તુ એ પ્રક્રિયા માટેનું સાધન છે, અને પ્રક્રિયા એ જ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો છે. માહિતી સિસ્ટમ્સ આ વસ્તુઓને આપણા સુધી પહોંચાડે છે, પણ ખરી કમાલ તો પ્રક્રિયા અને જ્ઞાનમાં છે, જે આપણા મગજની અંદર થાય છે.
અને તમે માહિતી વસ્તુને દસ્તાવેજ પણ કહ્યું. બકલેન્ડની આ દસ્તાવેજની વ્યાખ્યા તો ખરેખર ચોંકાવનારી છે. કે પથ્થર પણ દસ્તાવેજ હોઈ શકે?
હા, આ એમનો એકદમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર છે. એ શું કહે છે? દસ્તાવેજ એટલે પુરાવા તરીકે વપરાતી કોઈ પણ ભૌતિક વસ્તુ. હવે વિચારો, આ વ્યાખ્યા કેટલી પહોળી છે. સામાન્ય રીતે આપણે દસ્તાવેજ એટલે શું સમજીએ? કાગળ, ફાઇલ,
બરાબર.
પણ બકલેન્ડ કહે છે, ના, ભૂસ્તરશાસ્ત્રી માટે પથ્થરનો ટુકડો, પુરાતત્વવિદ માટે જૂનું માટલું, ડૉક્ટર માટે એક્સરે ફિલ્મ, વૈજ્ઞાનિક માટે પ્રયોગનો ડેટા, આ બધું જ દસ્તાવેજ છે. કેમ? કારણ કે કોઈક વાતનો પુરાવો આપે છે. એનો અર્થ શેના પર આધાર રાખે? એના ઉપયોગ અને સંદર્ભ પર.
પણ શું આટલી વિશાળ વ્યાખ્યા એને નકામી નથી બનાવતી? જો બધું જ દસ્તાવેજ હોય તો પછી આ શબ્દનો અર્થ શું?
સારો સવાલ છે. જો બકલેન્ડનો મુદ્દો એ નથી કે બધી વસ્તુઓ સરખી મહત્વની છે. મુદ્દો એ છે કે આપણે માહિતીના સ્ત્રોત તરીકે શું ગણી શકીએ એ વિશે આપણી માન્યતાઓ થોડી વિસ્તારવાની જરૂર છે. વસ્તુ પોતે માહિતી નથી, પણ એ માહિતીપ્રદ બની શકે છે. ક્યારે? જો એને પુરાવા તરીકે જોવામાં આવે. આ વિચાર આપણને યાદ અપાવે છે કે જ્ઞાન ખાલી પુસ્તકો કે કમ્પ્યુટરમાં જ નથી, આ ભૌતિક દુનિયામાં પણ પડ્યું છે.
ઓકે, તો આપણી પાસે આ માહિતી વસ્તુઓ કે દસ્તાવેજો છે, પણ એમાંથી જ્ઞાન સુધી પહોંચવાની જે માહિતી પ્રક્રિયા છે એ શું એટલી સહેલી છે? બસ બટન દબાવ્યું ને થઈ ગયું, જેમ કે મેં લેખ વાંચ્યો એટલે બધી માહિતી મળી ગઈ?
ના, બિલકુલ નહીં. આ બકલેન્ડનો ત્રીજો મહત્વનો મુદ્દો છે, માહિતગાર થવું, બિકમિંગ ઇન્ફોર્મ્ડ. એ સ્પષ્ટ કહે છે કે માહિતી મેળવવી એ કોઈ, એમ કે, નિષ્ક્રિય ક્રિયા નથી. તમે ખાલી બાઠારો અને માહિતી આવી જાય એવું નથી. એ એક સક્રિય, જટિલ માનસિક પ્રક્રિયા છે. જ્યારે તમે કોઈ દસ્તાવેજ જુઓ કે વાંચો, ત્યારે તમારું ધ્યાન, તમારી સમજવાની શક્તિ, તમારો સંદર્ભ, તમારું પહેલાંનું જ્ઞાન, તમારી માન્યતાઓ, આ બધું જ અસર કરે છે. એક સમાચાર વાંચીને બે જુદા જુદા માણસો સાવ જુદા તારણ કાઢી શકે છે, ખરું ને?
હા, એવું તો બને છે.
એટલે માહિતી સિસ્ટમ ભલે ગમે તેટલી માહિતી વસ્તુઓ આપણા સુધી પહોંચાડે, પણ એ સમજણ કે જ્ઞાનની ગેરંટી નથી આપી શકતી.
આ સમજવું તો બહુ જ જરૂરી છે, ખાસ કરીને આજના મિસઇન્ફોર્મેશનના જમાનામાં. હવે વાત કરીએ પેલી માહિતી પ્રણાલીઓની, પુસ્તકાલયોથી લઈને ગૂગલ સુધી. શું એમના મૂળભૂત કામ સરખા છે?
હા, મોટા ભાગે. બકલેન્ડ બતાવે છે કે ઐતિહાસિક રીતે માહિતી પ્રણાલીઓના મુખ્ય કાર્યો લગભગ એ જ રહ્યા છે. માહિતી વસ્તુઓ ભેગી કરવી, કઈ વસ્તુઓ રાખવી, એને ગોઠવવી, સાચવવી અને જરૂર પડે ત્યારે પાછી શોધી શકાય એવી સગવડ કરવી. હવે આ જે ગોઠવવાની પ્રક્રિયા છે ને, એને બકલેન્ડે ખાસ નામ આપે છે, બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ.
બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ, આ શબ્દ થોડો ભારે લાગે છે, સહેલી ભાષામાં કહી શકાય?
હા, ચોક્કસ. વિચારો કે તમારી પાસે હજારો પુસ્તકોનો મોટો વેરવિખેર ઢગલો છે.
ઓકે.
બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ એ જાદુ છે જે આ ઢગલાને વ્યવસ્થિત લાઇબ્રેરી બનાવે. દરેક પુસ્તકને એક સરનામું આપવું, જેમ કે કેટલોગ નંબર, એ કયા વિષયનું છે એ કહેવું, વિષય શીર્ષકો કે કીવર્ડ્સ, એના લેખક કોણ છે વગેરે નોંધવું, જેથી શું થાય, કોઈ પણ એને સહેલાઈથી શોધી શકે. આ જ કામ થોડી અલગ રીતે ગૂગલ જેવી સિસ્ટમ વેબ પેજીસ માટે કરે છે.
પણ શું આ ગોઠવવાની પ્રક્રિયા, ભલે એ લાઇબ્રેરીનું કેટલોગિંગ હોય કે ગૂગલનું આલ્ગોરિધમ, એ તટસ્થ હોય છે?
હા જ. આજ તો બકલેન્ડનો સૌથી મહત્વનો મુદ્દો છે. એ ભાર દઈને કહે છે કે આ પ્રક્રિયાઓ ક્યારેય તટસ્થ હોતી નથી.
ઓ,
લાઇબ્રેરીમાં કયા વિષય માટે કયા શબ્દો વપરાશે, કયા પુસ્તકો ખરીદાશે, એને ક્યાં મૂકાશે, આ બધા નિર્ણયો કોણ લે? લાઇબ્રેરિયન. અને એમના નિર્ણયો એમના પોતાના મૂલ્યો અને સમાજના જે વિચારો ચાલતા હોય એને દેખાડે છે. એવી જ રીતે ગૂગલનું અલ્ગોરિધમ નક્કી કરે છે કે કઈ વેબસાઇટ ઉપર દેખાશે, કઈ માહિતીને મહત્વ મળશે. અને એ અલ્ગોરિધમ કોણે બનાવ્યું? માણસોએ. તો એમાં એ બનાવનારાઓની પ્રાથમિકતાઓ, એમના કદાચ અજાણતા રહેલા પૂર્વગ્રહો, એ બધું આવી જ જાય. એટલે કઈ માહિતી આપણને દેખાય છે અને કઈ હાસ્યામાં રહી જાય છે, એ આ સિસ્ટમની ડિઝાઇન પર આધાર રાખે છે.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. એટલે કે આપણે જે માહિતી મેળવીએ છીએ એક રીતે ફિલ્ટર થઈને જ આવે છે, ભલે આપણને ખબર ના પડે. તો પછી ટેકનોલોજી, ખાસ કરીને આ ડિજિટલ ટેકનોલોજી, એણે આમાં શું ભૂમિકા ભજવી? શું એણે બધું બદલી નાખ્યું છે?
બકલેન છે ને, એ ટેકનોલોજીકલ નિર્ધારણવાદને નથી માનતા. મતલબ કે એવું નથી કે ટેકનોલોજી જ સમાજને ચલાવે છે. એ કહે છે ટેકનોલોજી તો એક સાધન છે, કોઈ જાદુઈ છડી નથી. હા, એ વાત સાચી કે ડિજિટલ ટેકનોલોજીએ માહિતી વસ્તુની નકલ કરવી, એને સાચવવી અને ફેલાવવી, આ બધું અકલ્પનીય રીતે સહેલું અને સસ્તું બનાવી દીધું છે.
ખરું.
પણ એણે માહિતી જ્ઞાનની જે અમૂર્ત પ્રકૃતિ છે કે માહિતી પ્રક્રિયાની જે માનસિક જટિલતા છે, એણે મૂળભૂત રીતે નથી બદલી. આપણે આજે પણ એ જ સમજણ, અર્થઘટન અને વિશ્વાસના પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા છીએ. ટેકનોલોજીની અસર શેના પર આધાર રાખે છે? એના સામાજિક, આર્થિક અને રાજકીય ઉપયોગ પર. એ સમાજમાં જે વૃત્તિઓ પહેલેથી હોય ને, જેમ કે લોકશાહીકરણની હોય કે પછી સત્તાના કેન્દ્રીકરણની, એને ખાલી વધારે વેગ આપી શકે છે.
અને આ બધું આપણને માહિતી નીતિના મુદ્દાઓ પર લાવે છે, જેમ કે કોને કેટલી માહિતી મળવી જોઈએ, પ્રાઇવસીનું શું.
બરાબર. માહિતી નીતિ એ બીજું કંઈ નથી પણ સમાજના મૂલ્યોનું જ પ્રતિબિંબ છે. શું માહિતી બધા માટે સરખી રીતે ઉપલબ્ધ હોવી જોઈએ? એક્સેસ અને સમાનતા. શું સરકાર કે કંપનીઓ આપણી અંગત માહિતી પર નજર રાખી શકે? ગોપનીયતા અને સર્વેલન્સ. કઈ માહિતી પર રોક લગાવી શકાય? સેન્સરશિપ. આ બધા ટેકનિકલ સવાલો નથી, આ તો નૈતિક અને રાજનીતિક સવાલો છે. અને આ બધામાં માહિતી સાક્ષરતા, એટલે કે માહિતીને શોધવાની, એનું મૂલ્યાંકન કરવાની અને જવાબદારીપૂર્વક વાપરવાની ક્ષમતા એ ખૂબ જ મહત્વની બની જાય છે.
આટલી ઊંડાણભરી ચર્ચા પછી ચારો અમુક મુખ્ય સંદેશાઓ તારવીએ જે બકલેન્ડના પુસ્તકમાંથી આપણને મળે છે. મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી પાયાલો વિચાર એ છે કે માહિતી કોઈ કુદરતી વસ્તુ નથી, પણ એક સામાજિક રચના છે.
બિલકુલ સાચી વાત. એનો અર્થ શું કરવો, એને કઈ રીતે ગોઠવવી, કોને મળે, આ બધું સમાજના મૂલ્યો, સત્તાના સંબંધો અને સાંસ્કૃતિક સંદર્ભ પર આધાર રાખે છે. આપણે જે વર્ગીકરણની સિસ્ટમ બનાવીએ છીએ એ આપણી દુનિયાને જોવાની રીત દેખાડે છે અને એને ઘડે પણ છે.
બીજો મહત્વનો સંદેશ, માહિતી સુધી બધાની સમાન પહોંચ હોય એ લોકશાહી અને સામાજિક ન્યાય માટે જરૂરી છે.
હા, એકદમ ખરું. જો સમાજના અમુક લોકો માહિતીથી વંચિત રહે તો તેઓ શિક્ષણ, આરોગ્ય, નોકરી અને રાજકારણમાં પણ પાછળ રહી જાય છે. આપણે ભારતમાં જોઈએ છે ને, ગામડા શહેર વચ્ચેનું ડિજિટલ વિભાજન, ઇન્ટરનેટ અને ડિજિટલ સાક્ષરતા ના હોય તો કેટલી તકો જતી રહે છે.
ત્રીજો મુદ્દો, જેની હમણાં જ વાત થઈ, ટેકનોલોજી તટસ્થ નથી, એ તો સામાજિક વૃત્તિઓને વેગ આપે છે.
હા, ઉદાહરણ તરીકે સોશિયલ મીડિયા. એ લોકોને જોડી શકે છે, જાગૃતિ ફેલાવી શકે છે. કેટલું શક્તિશાળી માધ્યમ છે, પણ સાથે સાથે એ જ માધ્યમ અફવાઓ, નફરત અને ભાગલા પાડવાનું હથિયાર પણ બની શકે છે. ટેકનોલોજી પોતે સારી કે ખરાબ નથી, એનો ઉપયોગ કેવો થાય છે એના પર બધું છે.
અને ચોથો અત્યંત મહત્વનો મુદ્દો, માહિતી પ્રણાલીઓ અને એને ચલાવતા એલ્ગોરિધમ્સ ક્યારે સંપૂર્ણપણે નિષ્પક્ષ નથી હોતા.
એને બનાવનારાઓના જાણતા અજાણતા પૂર્વગ્રહો અને મૂલ્યોને દેખાડે છે. આના કારણે જ ઓનલાઈન સર્ચ રિઝલ્ટમાં કે ન્યૂઝ ફીડમાં અમુક પ્રકારની માહિતી કે વિચારોને વધારે મહત્ત્વ મળે છે, જ્યારે બીજા દબાઈ જાય છે. જેમ કે ઘણીવાર આપણી સ્થાનિક ભાષાઓ કે સંસ્કૃતિઓને ઓછી જગ્યા મળે છે.
અને પાંચમો સંદેશ, જે આ બધાને જોડે છે એમ લાગે છે, માહિતી સાક્ષરતા એ ખાલી ટેકનિકલ આવડત નથી, પણ આજના જમાનાની નાગરિક સાક્ષરતા છે.
બરાબર. આ વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં જ્યાં સાચી ખોટી માહિતીનો ધોધ વહે છે ત્યાં સમજવું પડે છે. કઈ માહિતી પર વિશ્વાસ કરવો, એનો સોર્સ શું છે, એનો ઈરાદો શું હોઈ શકે, આ બધું સમજવાની અને વિવેક વાપરવાની ક્ષમતા દરેક નાગરિક માટે જરૂરી છે. લોકશાહીમાં સક્રિય અને જવાબદાર ભાગીદારી માટે આ પાયાની વસ્તુ છે.
બકલેન્ડના પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે ટૂંકા પણ બહુ ઊંડા અર્થવાળા છે, જાણે સૂત્રો જેવા. એવા કેટલાક યાદગાર વિચારો પર નજર કરીએ.
હા, તે ચોક્કસ. જેમ કે એમનું એક વાક્ય છે, માહિતી પ્રણાલીઓ સામાજિક પ્રણાલીઓ છે. આ શું યાદ અપાવે કે ટેકનોલોજીને એના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભથી અલગ ના જોવાય. સિસ્ટમ ભલે ડેટા સંભાળે, પણ એની અસર તો છેવટે સમાજ પર જ પડે છે.
બીજો એક બહુ શક્તિશાળી વિચાર, માહિતી સુધી પહોંચ એ સત્તા સુધી પહોંચ છે. આ તો સીધું જ બતાવે છે કે માહિતી પર કંટ્રોલ રાખવો એ સત્તા અને પ્રભાવ જાળવી રાખવાનું કેટલું મોટું સાધન છે. જેની પાસે માહિતી એ વધુ શક્તિશાળી.
અને વર્ગીકરણ વિશેનું આ વાક્ય મને બહુ ગમે છે. વર્ગીકરણનું દરેક કાર્ય અર્થઘટનનું કાર્ય છે. એટલે કે જ્યારે પણ આપણે માહિતીને ગોઠવીએ છીએ ત્યારે આપણે પસંદગીઓ કરીએ છીએ, એનું અર્થઘટન કરીએ છીએ. આ કોઈ એમ કે તટસ્થ વૈજ્ઞાનિક પ્રક્રિયા નથી, એમાં આપણા મૂલ્યો અને દૃષ્ટિકોણ ભળેલા જ હોય છે.
અને જેની આપણે હમણાં જ વિગતવાર વાત કરી, માહિતી સાક્ષરતા એ માહિતી સમાજમાં નાગરિક સાક્ષરતા છે. આ ફરીથી ભાર મૂકે છે કે માહિતીને સમજવી અને એનો વિવેકથી ઉપયોગ કરવો એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે.
અને છેલ્લે પેલી વિશાળ વ્યાખ્યાનો સાર, દસ્તાવેજ એટલે પુરાવા તરીકે વપરાતી કોઈ પણ વસ્તુ. આ આપણને માહિતીના સ્ત્રોતો વિશે ખુલ્લા મનથી વિચારવા પ્રેરે છે. ખાલી પરંપરાગત સ્વરૂપોમાં બંધાઈ રહેવાની જરૂર નથી.
આ બધા વિચારો ખરેખર બહુ રસપ્રદ અને ઊંડા છે, પણ શું આ બધું ખાલી બૌદ્ધિક વાતો છે કે પછી આપણા રોજિંદા જીવનમાં પણ એનો કોઈ ઉપયોગ ખરો?
ના ના, ચોક્કસપણે એની વ્યવહારુ ઉપયોગીતા છે. વ્યક્તિગત સ્તરે જુઓ, આ સમજ આપણને વધુ સારા માહિતી ઉપભોક્તા બનાવે છે. આપણે જે વાંચીએ, સાંભળીએ, જોઈએ, ખાસ કરીને ઓનલાઈન, એના પ્રત્યે વધુ સજાગ બનીએ છીએ, વધુ વિવેક વાપરીએ છીએ, સ્ત્રોત તપાસતા શીખીએ છીએ, પક્ષપાત ઓળખતા શીખીએ છીએ, ખોટી માહિતીથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ, અને હા, આપણી પોતાની માહિતીને પણ વધુ સારી રીતે ગોઠવી શકીએ છીએ.
અને વ્યાવસાયિક સ્તરે જે લોકો કામ કરે છે એમના માટે?
હા, જે લોકો શિક્ષણ, પત્રકારત્વ, સંશોધન, માર્કેટિંગ, આઈડી, કોઈ પણ એવા ક્ષેત્રમાં છે જ્યાં માહિતી સંભાળવી કે પહોંચાડવી મહત્વની છે, એમના માટે આ સમજ બહુ કામની છે. તેઓ વધુ અસરકારક સિસ્ટમ બનાવી શકે, જે ખરેખર વપરાશકર્તાની જરૂરિયાત સમજે, એમનો સંચાર વધુ સ્પષ્ટ અને સંદર્ભ સાથેનો બને, સંસ્થાઓમાં જ્ઞાનનો પ્રવાહ વધુ સારો બને.
અને સામાજિક સ્તરે શું સમાજ માટે?
સામાજિક સ્તરે આ સમજ આપણને નાગરિક તરીકે વધુ સશક્ત બનાવે છે. આપણે નેટ ન્યુટ્રાલિટી, ડેટા પ્રાઇવસી, સરકારી પારદર્શિતા જેવા જે નીતિ વિષયક મુદ્દાઓ છે એને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. આપણે ડિજિટલ સમાનતા માટે અવાજ ઉઠાવી શકીએ, ખોટી માહિતી સામે લડવામાં મદદ કરી શકીએ. આખરે આ બધું લોકશાહીને જ મજબૂત બનાવે છે. જેમ કે કોઈ સરકારી યોજનાની માહિતી સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચે છે, એમાં ક્યાં તકલીફ પડે છે, એ સમજવા માટે પણ બકલેન્ડના વિચારો કામ લાગી શકે.
આ સમગ્ર ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી રહી. તમારા માટે આ પુસ્તક અને બકલેન્ડના વિચારોમાંથી સૌથી મહત્વની શીખ કઈ રહી? શું કહેશો?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે માહિતી અને એને સંભાળતી જે સિસ્ટમ્સ છે એ ક્યારે તટસ્થ નથી હોતી. આપણે જે રીતે જ્ઞાનને ગોઠવીએ છીએ, વર્ગીકૃત કરીએ છીએ, ઉપલબ્ધ બનાવીએ છીએ, એ નિર્ણયો કદાચ અજાણતા જ આપણી સમજ અને આપણા સમાજને ઘડે છે. એટલે આપણે હંમેશા પૂછવું જોઈએ, આ સિસ્ટમ કોણે બનાવી, એમના મૂલ્યો શું છે, આનાથી કોણે ફાયદો થાય છે અને કોણ પાછળ રહી જાય છે. આ સવાલો પૂછવા એ બહુ જરૂરી છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ રહ્યો કે માહિતી સાક્ષરતા એ ખરેખર નાગરિક સાક્ષરતા છે. આજના ડિજિટલ ઘોંઘાટમાં ખાલી માહિતી મળી જવી એ પૂરતું નથી, પણ એને સમજવી, એનું વિશ્લેષણ કરવું અને એનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો એ આપણી નાગરિક તરીકેની ફરજ છે. આપણે ખાલી માહિતીના ગ્રાહક નથી, પણ એના સહનિર્માતા અને એનો અર્થ કરનારા પણ છીએ. આ સમજ આપણને વધુ જાગૃત અને સક્રિય નાગરિક બનવા પ્રેરે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.